સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે. સંવત 1882 મહાશુદ્ધિ ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષની હેઠે વેદી ઉપર ગાદી તક્યા નખાવીને બિરાજમાન હતા અને સરસ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ચમેલીના પુષ્પનો હાર બિરાજમાન હતો અને મસ્તક ઉપર રાતા અતલસનું છત્ર બિરાજમાન હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભગતની સભા ભરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે અને તમોગુણમાંથી ક્રોધ અને લોભની ઉત્પત્તિ થાય છે, માટે કામાદિકનું બીજ ન રહે એવું એક સાધન કયું છે? સ્વયં મહારાજનો પ્રશ્ન છે. મહારાજ કે રજોગુણમાંથી કામની ઉત્પત્તિ છે અને તમોગુણમાંથી ક્રોધની ઉત્પત્તિ છે. મહારાજ કે અલગ અલગ ઉત્પત્તિ છે, ક્રોધ ને લો બેની ઉત્પત્તિ મહારાજ કે તમોગુણમાં જ થાય છે, માટે કામાદિકનું બીજ ન રહે એવું એક સાધન તે કયું છે? એટલે કામ ક્રોધ લોભ કોઈનું બીજ ન રહે એવું સાધન કયું છે? રજોગુણમાંથી કામની ઉત્પત્તિ છે એવું કીધું. રજોગુણ એટલે આમ સહજ, માભો જ ગમે, ખાવું હોય તો માભાવાળું ગમે, રહેવું હોય તો માભાવાળું ગમે, બધું એટિકેટ ગમે, અને એટિકેટ કરતા પછી સંકલ્પ એવા જ થાય એમ, એ જ ટાઈપના સંકલ્પ. સંકલ્પનો ખૂબ જથ્થો વધારે, જેટલો સંકલ્પ વધારે એટલો રજોગુણ વધારે, રજોગુણ વધારે એટલા કામાદિક શત્રુઓ વધારે. સંકલ્પ જેમ વિરામ પામે તેમ તેમ કામાદિક કામાદિક શત્રુ પણ વિરામ પામે એમ મહારાજે પ્રથમના 70માં વચનામૃતમાં પણ વાત કરી છે. મહારાજ કે ભગવાનના ભક્તની ઉર્ધ્વતા થવા માટે સ્ત્રી આદિકનો સંકલ્પ ન થવા દે તો મહારાજ કે ઉર્ધ્વરીતા પણ એની અંદર આવે છે. અને સંકલ્પ એ રજોગુણનું પરિણામ છે, ફળ છે. એટલે ખૂબ સંકલ્પ વિકલ્પ જેને હોય ને સમજવું કે આપને રજોગુણ બહુ જ ભીસ કરે છે, ખૂબ હેરાન કરે છે, ખૂબ ભીહ કરે છે. તો રજોગુણમાંથી બહાર નીકળવાનો ઉપાય શો મહારાજ કે? એવી રીતે તમોગુણ, તમોગુણની અંદર ક્રોધ અને લોભ બે મહારાજ કે તમોગુણમાંથી પ્રગટ થાય. તમોગુણ જ્યારે વ્યાપે ને ત્યારે વિચાર બહુ ન હોય, વિચાર શૂન્ય થઈ જાય, વિચાર શૂન્ય થઈ જાય. મહારાજ કીધું ને પ્રથમના 30માં વચનામૃતમાં, પ્રથમના 30માં દીનાનાથ ભટ્ટની સાથે ચર્ચા છે. મહારાજ ઘણી ફેરી તેવી ઘટના ઘટે છે, ઘણા બધા સંકલ્પ થાય પરંતુ એનો અંતઃકરણમાં દંશ બેસતો નથી, અને ક્યારેક તો અલ્પ એવો સંકલ્પ થાય છે તો પણ અંતઃકરણમાં દંશ બેસે છે. એનું શું કારણ છે? મહારાજ કે એનું કારણ ગુણ છે. મહારાજ કે સત્વગુણ જ્યારે વર્તો હતો ત્યારે દંશ બેસે નહીં, કારણ કે સત્વગુણ વર્તો હતો એટલે સમ, દમ, ક્ષમા, શાંતિ, તપ અને એવા શ્રેષ્ઠ વિચારો આવતા હોય એમાં અડી શકે નહીં. અને તમોગુણની અંદર મહારાજ કે દંશ બેસે નહીં. શું કામ? તો કે તમોગુણમાં કાં તો નિંદ્રામાં જતો હોય અને કાં તો ક્રોધના આવેગમાં હોય, બીજો એનો આવેગ સર્જનનો આવેગ ન હોય. તમોગુણમાં સર્જનનો આવેગ હોય નહીં, સર્જનનો આવેગ જ ન હોય એમાં, એમાં હંમેશા નેગેટિવ વિચારો વિશેષ હોય, નેગેટિવ ખૂબ હોય. એટલે મહારાજ કે એને પછી નેગેટિવ વિચારો હોવાને કારણે સર્જનનો કોઈ સંકલ્પ નથી એટલે એનો દંશ બેસતો નથી. રજોગુણમાં મહારાજ કે એને દંશ બેસી જાય છે. સર્જનમાં માણસ, સર્જન શબ્દ એટલે એમ માને કે તો બહુ સારી વસ્તુ કહેવાય. સર્જન પાછા બે પ્રકારના છે, યાદ રાખજો. સર્જનમાં બે પ્રકાર છે, એક શ્રેષ્ઠ સર્જન પોતાનું રૂડું કરે અને બીજાનું પણ રૂડું કરે. એ જણાય છે રજોગુણનું કાર્ય, પણ રજોગુણનું કાર્ય નથી, પરંતુ એ કાર્ય નિર્ગુણ બની જાય છે. કારણ કે પોતાનું બીજાનું હિત કેમ થાય, કેમ કરીને સુખ થાય, કેમ કરીને પરમાત્મા પમાય એનો સંકલ્પ તો કરવો પડે ને, પણ એ ભગવાનના સંબંધ સંમલિત બની જાય તો એની વસ્તુ નિર્ગુણ બની જાય. પણ કોઈનું અન્યનું ખરાબ થાય કે ગમે તેમ કે નામ કરું એવો જે વિચાર છે એ મહારાજ કે રજોગુણ. સર્જન કરવું છે પણ કેવું સર્જન કરવું છે એમાં ભગવાનનો સંબંધ વાળું કાંઈ નથી, ભગવાનના સંબંધથી દૂરી છે એવું જે વારંવાર મનન, એ મનન રજોગુણનું કારણ છે. અને મારા ત્યાંનો ડાન્સ જીવની અંદર બેસી જાય છે. બાકી ભલા માણસો રજોગુણમાં મનો સંકલ્પ થતો ભગવાન ભજવા છે એવો સંકલ્પ ઉઠે તો એનો એ સંકલ્પ યાદ રાખજો, સંકલ્પ બી એનો એ સંકલ્પ રજોગુણમાંથી સંકલ્પ તો છે જ ભગવાન ભજી લેવા, ખૂબ ધ્યાન કરું, ખૂબ ભજન કરું, સંકલ્પ છે ને, પણ એનો એ સંકલ્પ જ રજોગુણી નહીં ગણાય, એ સત્વગુણી ગણાવવા માંડશે. સંકલ્પ તો હતો જ, સમજાય છે, એ કયો કેમ આવી જાય, એ સત્વગુણમાં જતો રહેશે. એટલે સર્જન કરવું છે, પરંતુ એ સર્જન ભગવાનના સંબંધ વાળું નથી, ભગવાનના સંબંધ સિવાયના સર્જનના જે અનેકવિધ સંકલ્પ ઉઠશે એ રજોગુણ છે. અને મહારાજ કેનો ડંશ જીવમાં બેહી જાહે, અને પછી એ જીવાત્માને ટાઈમે ટાઈમે પરેશાન કરશે. એટલે રજોગુણમાંથી કામની ઉત્પત્તિ છે, અને તમોગુણમાંથી ક્રોધ અને લોભની ઉત્પત્તિ છે. મહારાજ કહે છે કે એ જે કામાદિક શત્રુનું બીજ કેમ નાશ પામી જાય. પછી શુકમુનિએ કહ્યું છે, જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ને જ્યારે આત્મદર્શન થાય ત્યારે જ એના હૃદયમાંથી કામાદિકનું બીજ બળી જાય. નિર્વિકલ્પ સમાધિને બહુ વાર વચનામૃતમાં લાવ્યા છો, પણ એકી ફેરી મહારાજે માન્ય જ ન કરી. બોલો કેટલી વાર લાવ્યા છે નિર્વિકલ્પ સમાધિને, કે મારા સમાધિ કરીને આમ વર્તે તો પછી એ આવી રીતે ગણાય, એમ વડતાલના પહેલામાં એ સમાધિને લઈ આવ્યા તોય પણ મહારાજ સમાધિને અમાન્ય કરી. મહારાજ કે સમાધિનો કાંઈ મેળ, અને અહીંયા સમાધિને ઉપાડી એવા. મહારાજ કે સમાધિનો કાંઈ મેળ નહીં, સમાધિ વારંવાર આવ્યા પણ મારા સમાધિને માન્ય ન કરી. એટલે ભક્તો એવું લાગે છે કે સમાધિ કરતાય પણ વિચાર મહારાજને બહુ ગમે છે, સમાધિ કરતાય પણ શ્રેષ્ઠ વિચાર મહારાજને બહુ ગમે છે. સમાધિવાળાને પણ શ્રેષ્ઠ વિચાર નહીં હોય તો ક્યારે સમાધિ હાલી જાહે એ કાંઈ નક્કી રહે. અને જો ને મહારાજ વડતાલ બિરાજતા હતા, અને પહેલાં નાનદાન બધા આવ્યા, પછી મહારાજ પૂછેલા, તને સમાધિ પહેલાં બહુ થાય તેવો થાય છે? તો કે કરું તો થાય. તો મહારાજ કે કરતો નથી? તો ના, હમણાં બે વર્ષથી કાંઈ કરી નથી. કે બોલો, સમાધિ થતી હતી ને બે વર્ષથી સમાધિ નથી કરી? બોલો. એટલે મહારાજ કે સમાધિનો કાંઈ મેળ નથી. બહુ અદભુત વાત મહારાજ બતાવે છે. મહારાજ કે તમે જો સમાધિની વાત કરતા હો તો બ્રહ્મા, શિવ, શૃંગી ઋષિ, પરાશર, નારદ, એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી? આ બધાને સમાધિ હતી, અને તેમ છતાંય પણ કામાદિકે કરી વિક્ષેપને પામ્યા છે. જે કામે કરીને સર્વે વિક્ષેપને પામ્યા, માટે સર્વે નિર્વિકલ્પ સમાધિવાળા જ હતા. તો પણ ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થાય ત્યારે કામાદિકે કરીને વિક્ષેપને પામ્યા, માટે તમે કહ્યું એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર ન થયો. અને જેમ જ્ઞાની નિર્વિકલ્પ સમાધિની વિશે જાય ત્યારે નિર્વિકાર રહે છે, તેમ જ અજ્ઞાની સુષુપ્તિની વિશે નિર્વિકાર રહે છે. અને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ થાય છે ત્યારે તો જ્ઞાની ને અજ્ઞાની બે કામાદિકે કરીને વિક્ષેપને પામે છે. એમાં તો જ્ઞાની અજ્ઞાનીનો કાંઈ વિશેષ જણાતો નથી. માટે હવે બીજા પરમહંસ ઉત્તર કરો, પછી ગોપાળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એ સારે મળીને જેવો જેને ભાષ્યો તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન કોઈથી થયું નહીં. મેદાનમાં બધા આવી ગયા, ગોપાળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પણ કોઈથી ઉત્તર થયો નહીં. મહારાજ બહુ, ભક્તો બહુ જ અદ્ભુત ઉત્તર, મહારાજ બહુ અદ્ભુત આશંકા કરી છે. મહારાજ કે તમે એમ કહો છો કે નિર્વિકલ્પ સમાધિ થાય, સમાધિ થાય તો કામાદિક શત્રુ વિરામને પામી જાય. મહારાજ કે આવી વાત જો તમે કરો છો તો પ્રશ્ન અમારો એ ઉપસ્થિત થશે કે નિર્વિકલ્પ સમાધિમાં છે ત્યાં સુધી તો અંત શત્રુ માત્ર વિરામને પામશે. એમ તો મહારાજ કે અજ્ઞાની સુષુપ્તિમાં જાય ત્યારે વિરામને તો પામે છે, પણ ફરીને પાછો જાગ્રત બની અને ઇન્દ્રિયોની ક્રિયા અનુલોમ જ્યારે થશે ત્યારે વિક્ષેપને પામશે. મહારાજ કેવો પ્રશ્ન, અનુલોમ વૃત્તિ થયા પછી વિક્ષેપને ન પામે એવો તમે ઉત્તર ગોતી આવો તો શક્ય બને. બાકી જ્યાં સુધી દેહ ધારે છે ત્યાં સુધી તો પ્રવૃત્તિ એની રહેવાની છે, કોઈને કોઈ એ પ્રવૃત્તિમાં રહ્યા પછી નિર્બાધ રહે એવો કાંઈક તમે ઉકેલ ગોતી કાઢો તો ઉત્તર થશે. સંતોએ બહુ મહેનત કરી પણ ઉત્તર થઈ ગયો નહીં, કોઈથી ઉત્તર ન થયો. એટલે મહારાજ કાંઈક ઉત્તર જુદો વિચારે છે, સંતો એની રીતે મહેનત કરી પણ સરખું સેટિંગ થયું નહીં. ભક્તો આપણા મનમાં એમ થાય સમાધિ થાય અને તેમ છતાંય પણ એની પોઝિશન આ કાંઈ વાત સમજાય એમ દેખાતી નથી. પણ અહીંયા જે મહારાજ કહેવા માગે છે એ રીતે કહેવા માગે છે, મહારાજ કહે કે માનો સમાધિ આદિક સ્થિતિને પ્રાપ્ત કરી ચૂક્યો છે, સાધને કરીને, દાખલાય કરીને, અને પછી એ સમાધિનો જે લગાવ છે એ જો લાગેલો એને ન રહે, સમાધિની અંદર એને અનુભવ્યું જે સુખ એની સાથે એક તાર વૃત્તિ એની જો ન રહે, અને હું તો સમાધિનિષ્ઠ છું માટે મને હવે કોઈ બાદ નથી એમ માનીને અહંકાર યુક્ત બને કે જેથી કરીને એ લાગેલો જે તાર છે તૂટી જાય અને અનુલોમ વૃત્તિને પામી જાય, તો અવશ્ય મે વિક્ષેપને પામે પાછો, એવો કંઈક કહેવાનો મારાનો ભાવાર્થ હોય એવું લાગે છે. આગળ ઉત્તર જ્યારે જોશું ને ત્યારે આ ભાવાર્થ સ્પષ્ટ આપણને થશે. એવું કંઈક મહારાજ કહેવા, બાકી સમાધિ થયું કે જેમ તેમ વાત છે, સમાધિ થયું જેમ તેમ વાત છે. હા ઠીક છે, તમે આખી રાત પાણી ઓલી વાડીને પાણી વાળ્યું, પાણી વાળ્યું અને પછી કદાચ કથમ બેહો તો થાય. આજે એક ભગતને મેં કીધું કેમ ભગત સમાધિમાં બેઠા, મને કહે સ્વામી એવું છે 2 વાગ્યા સુધી પાણી વાળી અને ત્યાંથી ઘેરેથી આવ્યા અને પછી કાલે આખી રાત પછી અહીં ધૂન કરી ગયા, એટલે પછી શું કરીએ, પછી સમાધિ જ કરીએ ને કે. એટલે આપણે તો સમાધિ સસ્તી જ છે, આપણે તો સમાધિ સસ્તી જ છે, પણ આ શુકાનંદ સ્વામી આદિ જે સમાધિની વાત બતાવી રહ્યા છે એ વાત તો બહુ ન્યારી છે. પણ અંતર્ગત મહારાજનો કહેવાનો ભાવ એવો જણાતો હોય એમ લાગે છે કે સમાધિ પ્રાપ્ત કર્યા પછી માનો કે એનો લગાવ એને ન લે, એક ફેરી સમાધિ થઈ ગઈ, માનો સમાધિ થઈ ગઈ પછી પોતે સમાધિમાંથી બહાર નીકળી અને સમાધિના અહંકારે એ બાજુ લક્ષ્ય જ ન રહે, હવે મને કાંઈ ન થાય આમ માનીને વિષયમાં મંડે, તો ફરીવાર પાછો એને વિષય વિક્ષેપ કરી પોઝિશન સ્પષ્ટ દેખાય છે. સંતો ઉત્તર ન થયો, મહારાજ હવે કરો. જો પછી જ મહારાજ બોલ્યા છે, જેમ જનક વિધિ હતા તે પ્રવૃત્તિ માર્ગમાં હતા તો પણ નિર્વિકાર હતા, અને જ્યારે જનકની સભામાં સુલભા નામે સંન્યાસીને આવી ત્યારે જનક રાજા સુલભા પ્રત્યે બોલ્યા છે, તું મારા ચિત્તને મોહ પમાડેનું કરે છે, પણ મારા ગુરુ જે પંચશીખ ઋષિ તેની કૃપા થકી હું સાંખ ને યોગ એ બે મતને અનુસર્યો છું, માટે મારા અર્ધા શરીરને ચંદન ચર્ચે, અર્ધું શરીર તલવારે કરીને કાપે એ બે મારે બરોબર છે, અને આ મારી મિથિલા પૂરી બળી જાય તો પણ મારું કાંઈ બળતું નથી, હું પ્રવૃત્તિમાં રહ્યો થકો અસંગી નિર્વિકાર છું. મારા ઉત્તર કરી દીધો, ઉત્તર શું કર્યો યાદ રહ્યું, બહુ જોરદાર ઉત્તર કર્યો છો મહારાજે, અને તમે મને માનતી સરળ ઉત્તર કર્યો છો. મહારાજ કે જનક વિદેહી પ્રવૃત્તિ માર્ગમાં હતા એટલે ઇન્દ્રિયો તો અનુલોમ થાય, અને તેમ છતાંય પણ એ વિક્ષેપને ન પામ્યા, એનું કારણ શું, તો કે પંચશીખી શંખ ઋષિના માધ્યમથી એણે બે વસ્તુ સિદ્ધ કરી હતી, શું બે, યોગ અને સાંખ્ય. અને મહારાજ વચનામૃતમાં કીધું કે ન કીધું, મહારાજ કે એકની અંદર યોગ અને સાંખ્ય બે જો આવી જાય તો કોઈ વાતની અધૂરાય જ ન રહે. યોગ અને સાંખ્ય આવ્યા એટલે શું, યોગ અને સાંખ્યને અનુસર્યા એટલે શું, તો કે સાંખ્યના માધ્યમથી જગત માત્ર ખોટું, ખાલી ઉપલક બોલવા ખાતર નહીં, જીવમાંથી કાઢી નાખ્યું, જગત માત્ર ખોટું, જે આંખે કરીને દેખાય, કાને કરીને સંભળાય, ત્વચાએ કરીને સ્પર્શ થાય, બધું ખોટું, અને આટલા વિચાર માત્રથી પણ ઠેકાળું ન રહે, સામે યોગ ધરો, યોગ એટલે પરમાત્માના સ્વરૂપની અંદર જોડાણ કરી દીધું, એને શું કર્યું, ભગવાનના સ્વરૂપમાં જોડાણ કરી દીધું, અને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડાઈ જાય, જેની યાદ રાખ, જગત ખોટું માની ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડાણે પછી તૂટે એવી પોઝિશન રહી, શું કામ ન રહી, શું કામ ન રહી, એણે એકલો યોગ શાસ્ત્રનું માધ્યમ લીધું નહોતું, અરે હું તો સાંખ, એટલે જગત ખોટું કર્યું અને ભગવાનમાં જોડાણ કર્યું, આ બે વસ્તુ સંબલિત થઈ ગઈ. મહારાજ કે એ પછી કદાચ દેહ કરીને પ્રવૃત્તિ કરતો હોય તોય પણ એને વિક્ષેપ થાય નહીં. આમ મહારાજે વચનામૃતમાં કે કીધું છે, મહારાજ કે અમારા ચરણારવિંદમાં વૃત્તિને જોડી રાખે એ તુચ્છમાં તુચ્છ જીવાત્મા હોય તોય પણ માયાનું કાંઈ ન બગાડી શકે, અને અમારા ચરણારવિંદમાંથી વૃત્તિ તૂટે તો બ્રહ્મા જેવો હોય તોય પણ એ વિક્ષેપને પામી જાય છે, એવું કે મહારાજ કીધું છે કોઈ રીભગતને ખબર, સાબાશ સાબાશ, કોઈ નહીં, લોયાનું કોણ બોલ્યું, હે કોણ બોલ્યું, કોણ હરિભગતમાં? એક બાપા નીકળ્યા, હો ભાઈ તમારી લાજ રહી ગઈ તમે કહો, કાલ મહારાજ ઓલા નહોતી લાજ રાખી ક્યાં કોઈ રાજાની, લખનૌના ઓલા બધા નહોતા એવા મલો, આ દર્શન સિંહની લાજ મહારાજ કાલે નહોતા રાખી, એમ તમારા બાપાએ લાજ રાખી. આજ ખબર પડી ને ગઢા ગાડા વાળા, તમે જોઈ લો ગઢા માણસ કેદું નામ ઈંડ્યા હતા, હવે ગઢાનું શું ખબર પડે, ગઢાનું શું ખબર, જો પાછળ ગઢા મીડ્યા બધા તાળીઓ પાડવા, એ તો છે જ ને વાત કરે, એ તો એનો પક્ષ વધે તો મજબૂત જ થાય ને. મહારાજે લોયાના 13માં સ્પષ્ટ, મારા કે તુચ્છમાં તુચ્છ જીવાત્મા હોય પણ પરમાત્માના ચરણારવિંદની સાથે વૃત્તિને, મનની વૃત્તિને જોડી રાખે તો કોઈ દી કામ ક્રોધ લોભ આદિ કોઈ પણ વિકાર એને પરાસ્ત કરી શકે નહીં. એ વાત અહીંયા મહારાજ લઈ આવ્યા છે. ને તો આપણા મનમાં તો સમજણને પામો, ત્યાગી ગૃહીનો કાયમ યોર નથી, જેની સમજણ શ્રેષ્ઠી શ્રેષ્ઠ, તે હું સમજણ, એમ શું સમજણ? આ સમજણ કઈ સમજણ? જગત મિથ્યા, ભગવાન સત્ય. જગત મિથ્યા માટેમાં માલ ન માને, ભગવાન સત્ય માટેમાં સંપૂર્ણ જોડાય જાય, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ જોડાય જાય. મહારાજ કે નિર્વિકલ્પ વાળાનો કામેલ નથી, કારણ કે નિર્વિકલ્પ વાળો સમાધિમાંથી બહાર નીકળ્યા પછી જો એ વ્યવહારની પ્રવૃત્તિમાં પાછો જોડાય જશે અને અમને નહીં સંભાળે તો બંધાય જાહે. જ્યારે આ કેવો છે, વ્યવહારમાં જરૂર જોડાણો છે પણ એક વૃત્તિ, જગત મિથ્યા છે માટે અસત્યપણાની વૃત્તિ છે, વ્યવહાર કરતો છકો ખોટું માને છે, બીજી વૃત્તિ કરીને ભગવાનની સાથે અખંડ વૃત્તિ જોડી રાખી છે. માટે મહારાજ કે એને કોઈ દી વિક્ષેપ થઈ શકે નહીં. અજોડ આ તો મહારાજ જ ઉત્તર કરે, કેવો ઉત્તર કર્યો. શુકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા મોઢા માંગડા નાખી ગયા છે, સાબાશ મહારાજ સાબાશ, એમ અજોડ ઉત્તર કર્યો. અમથા થોડા બલબલા ઝૂકી જતા, માધવી સંપ્રદાયની વિદ્વાન આવ્યો, ફલાણા સંપ્રદાયની વિદ્વાન આવ્યો, કેટલી વાતો લખી કહો. મહારાજની પાસે આવ્યો હોય ત્યારે તો મોટી મોટી બડાઈ કરતા કરતા આવ્યો, પણ મહારાજ જરાક જ્યાં શાસ્ત્ર અર્થ કરે અને મહારાજ એવું અદભુત રહસ્ય અંદરથી બહાર કાઢે, પેલો વિદ્વાન તો જવાબ તો ન આવે આપે, ઉભો થન ભખો ભયખ દંડોટ જ કરવા માંડે અને કે કૃપાનાથ મને તમારો સાધુ કરી દો, મને તમારી ભેળો રાખો કહો. કેટલો અજોડ ઉત્તર કર્યો મહારાજ. કે જનક વિધિ આખું રાજ્ય કરતા દેહે કરીને, માને કે દેહે કરીને પ્રવૃત્તિ હતી પરંતુ એનું માન એક વૃત્તિ કરીને અખંડ ભગવાનમાં જોડાયેલું હતું, જગતને મિથ્યા સમજતા હતા, જેથી કરીને પ્રવૃત્તિ કર્યા પછી પણ એને બંધન થયું નહીં. આ વાત મહારાજે ઘણી જગ્યાએ કરી છે, પ્રથમના 18માં કીધી છે. પ્રથમના 18માં મહારાજ આ જ વાત કરી, મહારાજ કે દેહે કરીને પ્રવૃત્તિ હોય પણ મને કરી નિર્વાસની કોઈ અમને એની હારે ખરખરો નથી. બોલ્યા પ્રથમના 38માં મેં કીધું. આને આ જ વાત એક જ હરખી વાત મારા શેખ સુધી ચલાવ્યા, એક જ સરખી એમ. મહારાજ કે અમને દેહે કરીને પ્રવૃત્તિમાં છે કે નિવૃત્તિમાં છે એના કરતા મન એનું ક્યાં જોડાયેલું છે એની સાથે બહુ મોટો મતલબ છે. જેનું મન ભગવાનમાં જોડાઈ જાય એને કામ થઈ જાય, એ અનુલોમ વૃત્તિ કરીને વર્તતો હોય એમ દેખાય, માને પ્રવૃત્તિમાં પડ્યો છે એમ દેખાય, પરંતુ તેમ છતાંય એ તો નિવૃત્તિ વાળો જ છે. અદ્ભુત વાત મહારાજ કરશલો. અને સુખદેવજીના પણ રાજા જનક ગુરુ કહેવાયા, માટે પ્રશ્નનો એ જ ઉત્તર છે. વિદેહી સુખદેવજીના પણ ગુરુ કહેવાયા, પણ જોકે ગુરુ કરતા જેલા શિષ્ય શ્રેષ્ઠ થયા, સ્થિતિમાં જનક કરતા સુખદેવજી વધી ગયા છે, યાદ રાખજો. જનકની સ્થિતિ મહાન મહારાજ ગણાય પણ જનક કરતા સુખદેવજી સ્થિતિમાં શ્રેષ્ઠ થયા છે એ મહારાજે વચનામૃતમાં કીધું છે. તમને કોઈની ખબર ક્યાંય કીધું? કોઈ કહેશો? મધ્યના 20માં. ઓકે, બરાબર છે. મધ્યના 20માં મહારાજ શું કીધું? મહારાજ કે જનક આદિક જે પ્રવૃત્તિ માર્ગવાળા છે એની ઇન્દ્રિયોનું જ્ઞાન વૃદ્ધિને પામે છે પણ સિદ્ધ દશા આવતી સુખદેવજીના જેવી સિદ્ધ દશા આવતી નથી. એટલે પ્રથમ ગુરુ જનકને કર્યા હતા પણ જનકને કરતા પણ સુખદેવજી શ્રેષ્ઠ સાબિત થયા, સિદ્ધ દિશાને પામ્યા. એટલે મહારાજ એવું કહેવા માગે છે કે સુખદેવજી જેવા મહાસિદ્ધ પુરુષના પણ જનક ગુરુ કહેવાના છે. એનું કારણ આ છે કે અનેકવિધ પ્રવૃત્તિમાં જોડાયેલા હતા પરંતુ એની એક વૃત્તિ એક વૃત્તિ જગત નાશવંત છે એમાં હતી, એક વૃત્તિ એ કરીને દેહ કરીને કાર્ય કરતા હતા, પણ એક વૃત્તિ એની અખંડ ભગવાનમાં જોડાયેલી હતી. અને ભગવાન એ જ મારું સર્વસ્વ છે, જગત તો નાશવંત જ છે, આવી એની દ્રઢ સમજણ હતી. માટે મહારાજ કે જનક એ સુખદેવજીના પણ ગુરુ કહેવાના. મહારાજ કે પ્રવૃત્તિ માર્ગમાં માટે એ પ્રશ્નનો એ જ ઉત્તર છે, જે ઇન્દ્રિયોની વૃત્તિ અનુલંબપણે વર્તતી હોય અને પ્રવૃત્તિ માર્ગમાં રહ્યો હોય તો પણ જો રાજા જનકની પેઠે જેના હૃદયમાં સમજણની દ્રઢતા થઈ હોય તો તે કોઈ રીતે વિકારને પામે નહીં. કઈ સમજણ સમજાય ગઈ ને પાછી કે ન સમજાણી? જગત નાશવંત, ભગવાન સુખરૂપ, ખાલી વાણીમાં નહીં પણ ક્રિયામાં. જગત નાશવંત માની એમાં ક્યાં આશક્ત ન થાય, અને ભગવાનમાં અખંડ જોડાયેલો રહે. મહારાજ કે આવી જેની સમજણ છે એ કોઈ રીતે વિકારને પામે નહીં, અને જેને જેવું જાણવું જોઈએ તેવું યથાર્થ જાણ્યું હોય, જે આ તે સાર છે ને આ તે અસાર છે, પછી એક ભગવાનની મૂર્તિ વિના જેટલા માયક આકાર છે તે સર્વે અતિશય દુઃખદાયક છે ને નાશવંત છે એમ જાણે, અને પોતાને દેહ ઇન્દ્રિયોનો અંતકરણ તે થકી નોખું આત્મરૂપે જાણે, પછી એને એવું કોઈ પદાર્થ નથી જે મોહ પમાડવાને અર્થે સમર્થ થાય. જેની વૃત્તિ ભગવાનમાં એક જોડાઈ રહેલી છે અને જગતને નાશવંત દુઃખરૂપ જાણ્યું છે, પછી મહારાજ કે હવે એનો ભયશનો, કારણ કે ઓલી વૃત્તિ જોડાયેલી છે ને, એટલે એમાંથી શુભ કખંડ એને આવે રાખે છે. જેમ કૂવાની અંદર બે મોટર મૂકી દો પણ મોટું ભગદળ પાણીને હાલ્યો આવતું હોય તો તળિયું આવે પછી? હે, કેમ? અખંડ ચાલ્યું આવે છે. પણ ટાંકો પાણીનો જબરો હોય 5 લાખ લીટરનો, પણ આવક બંધ થઈ જાય અને કોક ખોલી નાખો તો ખાલી થઈ જાય ને, તે મહારાજે આગલો ઉતરે એટલે માન્ય ન કર્યું. મહારાજ કે એને ભલે સમાધિ થાય છે, નિર્વિકલ્પ સમાધિ છે, પણ સમાધિ પૂરતી જો તમે વાત કરતા હો તો એ પાણીના ટાંકા જેવી વાત છે. એનો કોક ખુલશે તો ખાલી થઈ જાય, કોક ખુલશે તો. હા, નિર્વિકલ્પ સમાધિ પામેલો પુરુષ છે અને જાગ્રતમાં પણ અખંડ પરમાત્માની સાથે મનને જોડી રહ્યો છે તો વાંધો નહોતો. એટલું જ ઉમેરી દીધો હતો ને કે મહારાજ નિર્વિકલ્પ સમાધિને પામી અને જેના ચિત્તની વૃત્તિ અખંડ ભગવાનમાં જોડાઈ રહી છે એ નિર્વિકાર રહી શકે છે. મહારાજે ઉત્તર માન્ય કરી દીધો, પણ એટલું કહેવાનું ભૂલી ગયા એટલે મારા ઉત્તરને કાઢી નાખ્યો. મહારાજ અજોડ ઉત્તર કરેલો. પછી એને એવું કોઈ પદાર્થ નથી જે મોહ પમાડવાને અર્થે સમર્થ થાય. કેમ? જે એ તો સર્વે માઈક આકારને તુચ્છ કરી જાણે છે, અને એવી રીતે જેના અંતરમાં સમજણની ઘેડ બેઠી હોય ને તેની ઇન્દ્રિયો પ્રવૃત્તિ માર્ગ વિશે સર્વે અનુલંબપણે વર્તતી હોય તો પણ તે કામાદિ કે કરીને ક્ષોભને ન પામે. એવો જે હરિભગત હોય તે કે ત્યાગી હોય અથવા ગ્રસ્થ હોય, એવો જે હરિભગત હોય તે ત્યાગી હોય અથવા ગ્રસ્થ હોય, પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામી જાય છે. મહારાજ કે ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, પણ આવો ભગત હોવો જે જગતને નાશવંત સમજી ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ જોડી રાખી હોય, તો મહારાજ કે એવો જે ભક્ત છે એના કામાદિક શત્રુ નાશ પામી જાય છે. એટલે એનો મતલબ એમ થયો કે કામાદિક શત્રુઓ, પછી કામ, ક્રોધ, લોભ, શ્વાસ, નિમાન બધા આવી ગયા, એને જેને નાશ કરવા હોય એને વધારે ને વધારે ભગવાન સાંભળે એવી પ્રેક્ટિસ કરવી જ રહી, એવી કરવી જ પડે. વધારે વધારે ભગવાનની સ્મૃતિ રહે એવું એને કરવું જ પડે. અન જો કરી જાણે તો મહારાજ કે એના કામાદિક તમામ શત્રુઓ વિરામ પામી જાય છે. અને એવો જે હોય તે સર્વે હરિભગતમાં શ્રેષ્ઠ વૈષ્ણવ છે. માટે ગૃહી ત્યાગીનો કાંઈ મેળ નથી. જેની સમજણ મોટી તેને સૌથી મોટો હરિભગત જાણવો. અને શિવ બ્રહ્માદિકને વિશે જે ખોટ કહેવાની છે તેનું તો એમ છે, જે કેટલાકને વિશે તો આવી રીતની સમજણની કસર છે, સાધના કરી હજારો વર્ષ સુધી, પરંતુ સાધનામાંથી જાગ્યા એટલે ઓલી વાત મૂકી પડતી. કઈ વાત? તો કે ભગવાનમાં વૃત્તિ રાખવાની વાત મૂકી પડતી, જેથી કરીને વિક્ષેપને પામ્યા. ને કેટલાકને વિશે તો આવી સમજણ હોય તો પણ ભૂંડા દેશકાળ સંક્રિયાદિકને યોગે કરીને તેમને કામાદિક વિકારરૂપ ખોટ કહેવાણે છે. મહારાજ કે કેટલાકને એવી સમજણ હતી પણ ખરી, ભગવાનમાં વૃત્તિ રાખતા હતા, જગત નાશવંત સમજતા હતા, પરંતુ જોગ એવો સંજોગ એવો ઊભો થયો અને ત્યારે પોતે સાવધાની ઓછી રાખી, ગાફલ થોડીક રહ્યા કે આપણે તો આપણે તેવી સ્થિતિ છે ને આપણને કાંઈ થાહે ને, આમ ગાફલાય રાખી, જેને કારણે મહારાજ કે કામાદિકે કરીને વિક્ષેપને પામ્યા. માટે આવી સમજણ હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ તો કરવો જ નહીં. મહારાજ કે આવી સમજણ હોય કેવી, જગત નાશવંત સમજતો હોય, વૃત્તિ અખંડ ભગવાનમાં જોડાઈ રહી હોય, તોય પણ મહારાજ કે કુસંગનો પ્રસંગ તો કરવો જ નહીં, અને જો કરે તો અવશ્ય વિક્ષેપને પામે. ઇતિ વચનામૃતમ, વડતાલનું 20મું વચનામૃત થયું. ટાઈમ પૂરો. ઇતિ વચનામૃતમ વડતાલનું 20મું અને વડતાલ પ્રકરણ અહીંયા સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ જય સચિદાનંદ.